તારીખ 12/1/1986 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 95.
જ્ઞાન પ્રાપ્તિમાં અતિ આવશ્યક અંગ છે. ચાલતી ભાષામાં જેને વિનય કહે છે, ધાર્મિક ક્ષેત્રની ભાષામાં એને ભક્તિ કહે છે. દેવ ગુરુ શાસ્ત્ર અને સત્પુરુષ એ ચાર દેશના લબ્ધિના નિમિત્ત છે. ચાર નિમિત્ત સિવાય કોઈ પાંચમા નિમિત્તથી દેશના લબ્ધિ સંભવિત નથી એવો ત્રિકાળી સિદ્ધાંત છે. એ નિમિત્તના પ્રત્યક્ષ યોગમાં કે પરોક્ષમાં અત્યંત ભક્તિ એ અધ્યાત્મ વિદ્યા લાભ કરવાનું પોતાને માટે કારણ ઉપસ્થિત કરવા જેવું છે. નિમિત્તને એટલે કે દેવગુરુ શાસ્ત્રને કે સત્પુરુષને ભક્તિની આવશ્યકતા નથી, એ તો પોતપોતાના સ્વરૂપમાં બિરાજમાન છે. પણ અત્યંત ભક્તિ થયા વિના કે આવ્યા વિના સાધારણ નહીં. વિદ્યા લાભ સધાતો નથી અથવા અધ્યાત્મ વિદ્યાનો લાભ થતો નથી. તેથી વિનય ભક્તિ સાધક છે, વિદ્યાલાભ સાધ્ય છે. શ્રીમદ રાજચંદ્રજીના 254 નંબરના પત્રમાં એ શબ્દનો પ્રયોગ એવી રીતે કર્યો છે. ખંભાતના મુમુક્ષુ ભાઈઓને પત્ર લખ્યો છે, એમાં ઓછપ લખી છે. વિનયની ઓછપ 254 નંબરનો પત્ર છે. વિનયની ઓછપ હોય તો મુમુક્ષુની યોગ્યતા રોકાઈ જાય છે. માર્ગ પ્રાપ્તિને રોકનારા ત્રણ કારણો મુખ્ય કરીને હોય છે એમ અમે જાણીએ છીએ. એ સંદર્ભમાં લખે છે કે આ લોકની અલ્પ પણ સુખેચ્છા એટલે કે લૌકિક પદાર્થોમાં ક્યાંય પણ સુખનો અભિપ્રાય, સુખ બુદ્ધિ એ પૂર્વક સુખેચ્છા, પરમ દૈન્યતાની ઓછાઈ, એમણે તો મૂળ શબ્દ દીન પણ વાત કર્યો છે. દીન પણ આવવું જોઈએ, એનો પાઠાંતર પરમ વિનયની ઓછા એવો પણ છે. બે શબ્દ પાઠાંતર પણ દીધો છે. એ પરમ શબ્દ છે એ અત્યંત ભક્તિને સૂચવે છે. પરમ દૈન્યતા, ઓછપ નહીં હોવી જોઈએ, અને પદાર્થનો અનિર્ણય. આ ત્રણ કારણો ઘણું કરીને અમને મળેલા ઘણા મુમુક્ષુ ઘણા ખરા મુમુક્ષુમાં અમે જોયા છે. એમના સંપર્કમાં આવેલા જે મુમુક્ષુ હતા એ તો અત્યંત ભક્તિવાળા લાગે. અત્યારે એમના પત્રો જોઈએ, એમનો વ્યવહાર જોઈએ. લલ્લુજી આ સ્થાનકવાસીના સાધુ હતા. જ્યારે એને ખ્યાલ આવ્યો કે આ સત્પુરુષ છે ત્યારે એકાંતમાં એમની પાસે જઈ મોમબત્તી કાઢીને એમના ચરણમાં મૂકી. પોતે સાધુના વેશમાં છે, શ્રીમદજી ગ્રસ્થના વેશમાં છે, મોમબત્તી કાઢીને એના ચરણમાં મૂકી. સંપ્રદાયનો આગ્રહ નહોતો એ સ્પષ્ટ થઈ ગયો. એમ કહે છે કે હે નાથ, આમ કહે છે, હવે ગ્રસ્ત વેશમાં બેઠેલા છે. આ પામરને આપના ચરણ કમળમાં સ્થાન આપો. આવી ભક્તિ હતી. શું કહ્યું? મને જ્ઞાન આપો એમ ન કહ્યું,
જ્ઞાન આપો
મને, દ્રવ્યાનું યોગ શીખડાવો એમ ન કહ્યું, મને કર્ણાનું યોગના સિદ્ધાંતો સમજાવજો એવું ન કહ્યું. ગ્રહસ્થ છે શ્રીમતી, પોતે સ્થાનકવાસીના સાધુ છે, જાહેરમાં એક વાર વંદન કર્યા તો ના પાડી શ્રીમતી કે તમે મુનિના વેશમાં અમને વંદન કરો. લોકોને ઠીક નહીં લાગે, લોકોને ઠીક નહીં લાગે, આ તમારો વર્તન બરાબર નથી એમ નહીં. મારી તો ભક્તિ છે, મારે શું કરવું, કોઈ ખાનગીમાં આવે દર્શન કરવા. ત્યારે એને પ્રતીતિ આવી કે આ સત્પુરુષ છે અને માર્ગ પામવાનું આ કારણ છે, એટલે કે અનંત જન્મ મરણ મિટાવવાનું આ કારણ છે. ત્યારે હું પતિ છોડીને પગમાં મૂક્યું અને યાચના કરી દીપ ભાવે કે હે નાથ, મને આપના ચરણમાં સ્થાન આપી દીધું, મારે બીજું કઈ જોતું નથી. આટલી ભક્તિ. ત્રણેય કારણો ઘણું કરીને અમને ઘણા ખરા મુમુક્ષુમાં અમે જોયા છે. માત્ર બીજા કારણની કાંઈક ન્યૂનતા કોઈ કોઈને વિશે જોઈ છે. બીજું કારણ એટલે પરમ દૈન્યતાની ઓછાઈ, પરમ વિનયની ઓછાઈ. જરૂર છે એમને કાંઈ વિનય કરાવવાની? સત્પુરુષને ભક્તિની આવશ્યકતા નથી મુમુક્ષુની, પણ મુમુક્ષુને તે પ્રકારના પરિણામ થયા વિના બોધ પરિણમ તો નથી. સ્થિતિ છે. અને જો તેઓમાં સર્વ પ્રકારે પરમ દૈન્યતાની ખામીની ન્યૂનતા થવાનો પ્રયત્ન હોય, એ ખામી મટાડવાનો પ્રયત્ન હોય, તો યોગ્ય થાય એમ જાણીએ છીએ, તો પાત્રતા આવે એમ જાણીએ છીએ. પરમ દૈન્યપણું એ ત્રણેયમાં બળવાન સાધન છે. આ લોકની અલ્પ પણ સુખેચ્છા એ પણ જ્ઞાનીના ચરણમાં જશે, અને પદાર્થનો અનિર્ણય છે એ નિર્ણય પણ જ્ઞાનીના ચરણમાં થશે એમ કહેવું છે. એટલે એમ કહે છે પરમ દૈન્ય પણ એ ત્રણેયમાં બળવાન સાધન છે, અને એ ત્રણેયનું બીજ મહાત્માને વિશે પરમ પ્રેમાર્પણ છે. અધિક શું કહીએ, અનંત કાળે એ જ માર્ગ છે. પહેલું અને ત્રીજું કારણ જવાને માટે બીજા કારણની હાનિ કરવી એની એના ઉપર જ વજન આપે છે. અને મહાત્માના સત્પુરુષના યોગે તેના અલૌકિક સ્વરૂપને ઓળખવું, બોલા આપણને દિવ્ય મૂર્તિ કહ્યું હતું. કેટલો મહાત્મા ઈચ્છો કર્યો? 225 223 છે એમાં દિવ્ય મૂર્તિ શું તેના અલૌકિક સ્વરૂપને ઓળખવું, ઓળખવાની પરમ તીવ્રતા રાખવી તો ઓળખાશે. મુમુક્ષુના નેત્રો આત્માને ઓળખી લે છે. આ શબ્દ અહીંયા વાપર્યો છે. અજ્ઞાનીને જ્ઞાનીની ઓળખાણ થાય કે નહીં એનો આ જવાબ છે. મહાત્મામાં જેનો દ્રઢ નિશ્ચય થાય છે તેને મોહાશક્તિ મટી પદાર્થનો નિર્ણય હોય છે, એટલે એને અલ્પ લૌકિક સુખની અલ્પ પણ સુખેચ્છા અને પદાર્થનો નિર્ણય બે એને સાધી થાય છે. તેથી વ્યાકુળતા મટે છે. પદાર્થનો નિર્ણય હોય છે, નિજ પદાર્થનો સ્વપદાર્થનો નિર્ણય થાય છે અથવા સ્વપર પદાર્થની ભિન્નતાનો નિર્ણય થાય છે, એમાં બધું તત્વજ્ઞાન આવે છે. તેથી આકુલતા મટે છે, તેથી નિશંકતા આવે છે, જેથી જીવ સર્વ પ્રકારના દુઃખથી નિર્ભય હોય છે અને તેથી જ નિશંકતા ઉત્પન્ન થાય છે અને એમ યોગ્ય છે. આમાં ઘણો ગૂઢ શાસ્ત્રાર્થ પણ પ્રતિપાદન કર્યો છે. આ શબ્દ છેલ્લે પત્ર પૂરો કરતા નાખે છે. તમે વારંવાર વિચારજો, યોગ્યતા હશે તો અમારા સમાગમમાં આ વાતનો વિસ્તારથી વિચાર બતાવશો. પત્રમાં તો મર્યાદિત લખાય. 254 માં એ બોલેવું છે. વિનય સાધક છે. વિનય એટલે અત્યંત ભક્તિ, પરમ ભક્તિ સાધક છે અને વિદ્યાલાભ સાધ્ય છે. જો અત્યંત ભક્તિ નથી તો સામે અધ્યાત્મ વિદ્યાનો લાભ પણ નથી એમ છે. એ પણ એવો અપવાદ ન હોય કે આવું બને કે જેને વિનય ભક્તિમાં ઓછપ હોય અને એને આત્મલાભ થાય, એવો એક પણ અપવાદ બની શકે નહીં. તત્વશ્રદ્ધાન સાધક છે, નિશ્ચય સમ્યક સાધક છે. તત્વનું શ્રદ્ધાન નિજ નવતત્વ પણ એમાં આવી જાય છે, પણ એ નવતત્વમાં પણ નિજ તત્વ જુદું તારવાનું છે. નવતત્વમાં છુપાયેલી ચૈતન્ય જ્યોતિ જેને ભૂતાર્થ તત્વ કહ્યું છે, એ નવતત્વનું જ્ઞાન ભૂતાર્થને આશ્રિત હોય તો તે સમ્યક દર્શન છે. તીર્ની ગાથા છે. એ પ્રકારે તત્વશ્રદ્ધાન સાધક છે અને નિશ્ચય સમ્યક સાધ છે. ત્યાં તો પ્રકરણ એવું પણ ચાલ્યું છે, એમને એટલી ભક્તિ ઉત્પન્ન થયા પછી સાધુ હતા એટલે સંસારી હોય તો ગમે ત્યાં આવાગમન કરવાની છૂટ હોય. સાધુઓને તો સંપ્રદાયના પિંજરામાં અથવા જે ક્રિયા છે એના પિંજરામાં પુરાવું પડે. એમાં ચોમાસું હોય તો 4 મહિના તો ક્યાંય જવાય નહીં. એક પ્રસંગ એવો બન્યો છે કે રાળજ કરીને એક ગામ છે, ત્યાં શ્રીમંતજી હતા આણંદ પાસે કે ખંભાત પાસે, અને આમનું ચોમાસું નહીં આવતો. એક ગામથી બીજા ગામ જવાય નહીં, પણ એમને સત્સમાગમમાં સત્પુરુષના વિરહની વેદના ઉપડી. આ વિચારવાથી વિષય છે. વેદના ઉપડવી જોઈએ તો એ વહેલા ઠલ્લે જવાના નિમિત્તે બહાર નીકળ્યા અને એ ગામ સુધી ચાલ્યા. પણ જો ગામમાં જાય અને મોઢું બતાવે તો ઠપકો મળે. તો લોકો અવર્ણવાદ કરે એવી ક્રિયા તમે કેમ કરો? એક ગામથી બીજે ગામ શ્રીમત ચલાવે ને પાછા, પાસે તો જવાય. ગામ બહાર ખેતરવા, ગામડાની બહાર ખેતરવામાં ઉભા રહીને કોઈની સાથે કેવડાયું કે અંબાલાલ ભાઈ કરીને ગામમાં હશે ભાઈ, તો પાણીએ તોદાના ગામમાં પ્રસિદ્ધ હોય, જરા બોલાવો તમારા મળવું છે, એને બોલાય. મારે દર્શન કરવા છે, સમાગમ મળતો નથી, રહેવાયું નથી, એટલે અહીં સુધી આવ્યો છે, હું કરું છું. પહેલા તો અંબાલાલ ભાઈ અવાય જ કેમ, તમારે પહેલેથી આજ્ઞા માગી કેમ, એ મારી ભૂલ છે. હું તમે ક્યાં પાછો લો એ બીના કે હું પાછો જવાનું કહીશ, અને એમ કે છે કેમ મને પૂછ્યા વગર પાછા જવાનું કીધું, તો વાત તો કરવી જ પડે. ક્યાંય સુધી લલ્લુજી મુનિ આવ્યા હતા ગામના પાલક, અને મેં પાછા કાઢ્યા છે, તો કેમ મને વાત કર્યા વગર પાછા કાઢ્યા, તો એમ તો મને ગુસ્સા આવ્યો એટલે કીધું, પણ હું વાત કરી આવું. એટલે એ પૂછવા ગયા, ના પાડી, પાછા ચાલ્યા જાય, પાછા ચાલ્યા ગયા. કેટલી હદ સુધી એ કેવી રીતે સાધક છે, એવા બધા પ્રકાર ઉપજે છે મુમુક્ષુની ભૂમિકામાં. એમ દેવશાસ્ત્ર ગુરુની પ્રતીતિ સાધક છે, અને તત્વ પામવું તે સાધ્ય છે. દેવશાસ્ત્ર ગુરુની પ્રતીતિ સાધક છે, અને તત્વ પામવું તે સાધ્ય છે. દેવશાસ્ત્ર ગુરુ સ્વરૂપ સમજાય, ઓળખાય, અને પ્રતીતિ આવે કે ખરેખર આ તરવાના નિમિત્ત છે, એમ તારક બુદ્ધિથી, તારણ બુદ્ધિથી પ્રતીતિ આવે તો તત્વ સધાય, અને નહીતર માત્ર નવતત્વનું સ્વરૂપ સમજે એટલે નિશ્ચય સમ્યક થાય કે તત્વ પમાય એવું બંધું. તત્વ શ્રદ્ધામાં એવી વાત ન લેવી જોઈએ કે બુદ્ધિગોચર નવતત્વનો વિષય સમજાય અને સંમત થાય, એને પ્રતીતિ કહે છે. પ્રતીતિ એટલે અહીંયા નિર્વિકલ્પ પ્રતીતિ નથી, પણ સમજાય અને એની પ્રતીતિ આવે તો નિશ્ચય સમ્યક્ત થાય. પણ એ વાત અપેક્ષિત છે કે દેવગુરુ શાસ્ત્રની પ્રતીતિ હોય, માત્ર બુદ્ધિગોચર પણ એ બુદ્ધિની પહોંચથી પહોંચાય અને નિશ્ચય સમ્યક્ત થાય એમ બનતો નથી. એમ સંબંધ છે, પણ વાતે વાતે તો કઈ એ વાત વચ્ચે કહેવાય નહીં, એટલે એના જુદા જુદા પડખા ક્રમશઃ વાત કહેવામાં ત્યારે એના તત્વની પ્રાપ્તિ થાય છે. એ પહેલા આત્મ તત્વની પ્રાપ્તિ થતી તત્વામૃત પીવું સાધક છે, સંસાર ખેદ મટવો સાધ્ય છે. જે આત્માએ નિજ તત્વમાં રહેલું અમૃત પીધું તેને સંસારનો ખેદ મટ્યો, એને સંસારના પ્રસંગો વિશે ખેદ ઉત્પન્ન થાય નહીં, આકુલતા ઉત્પન્ન થાય એવો વિષય છે. અંદરથી ઉપરથી ચારે સ્વભાવનો કોઈ જ્ઞાનીને દેખાય એ ગણવા જેવો નથી. અંદરથી એને ભીન પડેલા છે, જેને અમૃત પીધું છે, શાંત પરમોત્કૃષ્ટ શાંત રસનું પાન કર્યું છે, એને સંસારમાં એટલો રસ નથી, સંસારિક પ્રસંગોની એટલી એને કિંમત નથી, નિજ પરમ તત્વની કિંમત એટલી આંકી છે, નિજ ચૈતન્ય તત્વની કિંમત એટલી આંકી છે કે ભૂતગળ પદાર્થોની એની કિંમત ગઈ છે, એને સંસારનો ખેદ થતો નથી. એને સંસાર ખેદ ન થાય, જે છે એનો સંસાર ખેદ નથી. અલ્પ દેખાય તો પણ એનો સંસાર ખેદ એવું એ અમૃતનું કારણ છે, એ સમજી શકાય એવો છે. જેમ મિથ્યા દ્રષ્ટિ જીવની સંસાર પરિણતિ સંસારના રસવાળી પરિણતિ તીવ્ર હોય તો એને અધ્યાત્મના બોધની અસર થતી નથી. સાંભળે બુદ્ધિ હોય તો વિચારીને બહુ સરસ છે એમ પણ કહે, છતાં એને અંદરની ગ્રંથિ ભેદ થાય, અંદરનું પડ પરિણતિનો પડ તૂટતું નથી. એ પરિણતિનો પડદો અંતર્ભેદ થવો જોઈએ,
બરોબર,
એના ઉપર ફટકો પડવો જોઈએ. એ પડતો નથી તો એને એ બોધ છે એની અસર ક્ષણિક ઉપર ઉપરની સેદ દેખાય, પાછું એ હવામાં બધું ઉડી જાય. એમ જ્ઞાનીને તત્વામૃત પીધું છે એથી ઉલટું હવે લઈએ તો અંદરની પરિણતિ શાંત પરિણતિ આત્મ પરિણતિ એવી જામેલી છે કે એને સંસારના અનેક સંપ્રસંગો ઉત્પન્ન થાય છે, પણ એ સંસારમાં સંસારીઓને જે ખેદ થાય છે એવા ખેદની અસર એના પરિણામ ઉપર થતી નથી. ઉપર છેલ્લી થોડીક અસર ક્યારેક જોવામાં આવે તો પણ એની અંતર પરિણતિ ફેલાતી નથી. એવી કોઈ અલૌકિક દશા ઉત્પન્ન થાય એને મોક્ષ માર્ગમાં આવ્યો એમ કહેવામાં આવે છે. અથવા નિર્વિકલ્પ સમ્યક દર્શન સુધી જે આત્મા પહોંચ્યો કે જેમાં એને આનંદ અમૃત તત્વનો આનંદ અમૃત પીધો, એ એટલા આત્મરસથી આવેલો ઉપયોગ છે, અત્યંત રસથી ઉત્પન્ન થયેલો ઉપયોગ છે, કે જેની પાસે પછી સંસાર ખેદ ભરીને ઉત્પન્ન થઈ શકતો નથી. કેમકે સંસાર ખેદ પણ એક રસ છે, વિરુદ્ધ રસ છે, વિભાવ રસ છે, એટલો રસ એમાં ઉત્પન્ન થતો નથી. સંસાર ખેદ મટવો સાધ્ય છે, મોક્ષ માર્ગ સાધક છે. એ તત્વામૃત પીવું એમ કહો, મોક્ષ માર્ગ કહો, બંને એક જ છે, તો જુદા જુદા ભેદથી બતાવે છે. અને સંસાર ખેદ મટવો સાધ્ય છે, બંનેમાં સાધ્ય એ કીધું છે. સાધકમાં શબ્દ ભેદ લીધો છે, ભાવ ભેદ નથી. તત્વામૃત પીવું એમ કહો કે મોક્ષ માર્ગમાં આવવું એમ કહો, બંને એક જ ભાવ છે, બંનેનું ફળ પણ એક છે. ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી. સ્પષ્ટપણે વિચારીએ તો ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી. ઇન્દ્રિય જ્ઞાનથી એ વાત વિચારવા માંગે તો નહીં સમજાય. અતિન્દ્રિય જ્ઞાનનો વિષય છે. હવે એક છે, એક તમારા પરમ મિત્ર છે, તમે એને એટલા પરિચિત છો કે એમ કહી શકો કે ભાઈ હું એને એનું રૂવાડી રૂવાડું ઓળખું છું, એમ કે ને માણસ અતિ પરિચય હોય ત્યારે એના વિશે કોઈ ઉલટી સુલટી વાત તમને કહે તો તમે શું કહો? માનવા તૈયાર નથી. શું કહેવાય?
માનવા તૈયાર નથી.
મારો જ્યાં સુધી પરિચય છે ત્યાં સુધી આ વાત માનવા તૈયાર નથી. બરાબર છે,
બરાબર.
તો એટલી એક ઇન્દ્રિય જ્ઞાનથી પણ આટલી દ્રઢતા સેવવામાં આવે છે. તો જેને જ્ઞાનીની અંતરંગ પરિણતિ અતિન્દ્રિય દશા જે છે એની ઓળખાણ થઈ, પાત્રતા વશ, પાત્રતા સિવાય ઓળખાણ થતી નથી. ગુરુદેવને હજારો માણસો માનતા હતા એટલે બધા ઓળખતા હતા એમ ખરેખર નથી. એમ ખરેખર નથી. એ તો ગુરુદેવ પોતે કહેતા કે આ પુણ્યનો યોગ છે એટલે બધા ભેગા થાય છે. પુણ્ય યોગ ન હોય તો આટલા સાંભળવા પણ ના આવે. પુણ્ય યોગ વશ જે સંજોગ બને છે એ જુદો વિષય છે. પાત્રતાથી જે યોગ થાય છે એ પરિચય જુદો થાય છે. તો એ જેને ઓળખાણ પડી છે પાત્રતા વશ, એને જ્ઞાનીનો ક્રોધ માન માયા લોભ માંથી કોઈ પણ ચારિત્ર ગુણોનો ચેષ્ટા કે પરિચય થાય, પ્રસંગ પડે, દેખાય તો એને એની પ્રતીતિ ખસતી નથી. ઓળખાણની જે પ્રતીતિ છે એ ખસતી એ નહીં. આ પ્રાસંગિક ઉપર છલ્લું આવું બને એ સંભવિત છે. આ સ્થાનમાં આ સંભવિત છે. ચોથા ગુણ સ્થાને, પાંચમા ગુણ સ્થાને, છઠ્ઠા ગુણ સ્થાને વિકલ્પાત્મક દશા છે ત્યાં સુધીના ગુણ સ્થાન અનુસારના પરિણામનું જેને જ્ઞાન હોય એ કરાણ યોગનું પ્રયોજનભૂત જ્ઞાન છે વ્યવહારમાં. તો એને એમાં એ સંભવિત પ્રકાર લાગે છે ને એની કોઈ એને ગણના થતી નથી. બીજાને એટલી ઓળખાણ વગરનાને એટલી ગણના થાય છે કે આમ કેમ કર્યું, આમ કેમ થયું, આમ કેમ વિચાર આવ્યો, આમ કેમ બોલ્યા, આમ કેમ વર્ત્યા, એને અંદરમાં શંકા પડી જાય છે. શંકા પડી જાય છે એટલે એને એના પછી એના બોધ ઉપર એને નિશંકપણું આવવાનો પ્રશ્ન રહેતો નથી. એટલે એનો બોધ એને પરિણામે નિમિત્ત નૈમિત્તિક સંબંધ થાય એવું કદી બનતો નથી. એટલે જ્યારે વ્યવહારમાં પણ પોતાને ખાતરી હોય એ પ્રમાણે ચાલે છે, કોઈના કહેવા પ્રમાણે કોઈ ચાલતું નથી. તો આ તો બહુ ઊંડા જ્ઞાનનો વિષય છે. પાત્રતામાં પણ બહુ ઊંડા જ્ઞાનથી પરિચિત થયેલો વિષય છે. એમાં એની ખાતરીને પકડીને ચાલે છે, પ્રસંગને પકડીને ચાલતો નથી. બહુ પ્રેક્ટિકલ વિષય છે. મોટી મોટી વાત, જાડુ પકડાય. અભ્યાસ થોડો હોય અવલોકનનો તો મોટી મોટી વાત પકડે. પછી અવલોકનના સૂક્ષ્મ અભ્યાસમાં જઈને પકડે તે દી એને દર્શન નું મટે. સિદ્ધાંત એવો છે કે જે મિથ્યા દર્શન ને જાણે તે મિથ્યા દર્શન અવશ્ય ટાળે છે, એને મિથ્યા દર્શન રહે નહીં. જે અજ્ઞાનને જાણે એનું અજ્ઞાન ઊંધું રહે નહીં. કેમ કે મિથ્યા તો ભૂલ છે, પરમા સ્વપણાનું ને સ્વમાં પરપણાનો અધ્યાસ છે એમાં. તો એ ભૂલ પકડાઈને ભૂલ રહી એમ કેમ બને? પાંચ ને બે આઠ ગણી લીધા એ ખબર પડી કે આઠ ગણ્યા એ ભૂલ છે, પછી આઠ કેવી રીતે ગણે? પછી સાત જ ગણે, સીધી વાત છે. મિથ્યા તો ભૂલ કઈ છે? મિથ્યાત્વ ભૂલ, ઉપયોગ તે ધર્મ, ક્રિયા તે કર્મ, બધા ભૂલ લીધા છે. શ્રીમદજી સૂત્રો જેવા મિથ્યાત્વ ભૂલ છે કે જે પરમા સ્વપણાનું વેદન કરે છે. પરમા સ્વપણાનું વેદન કરે છે એટલે કે એ પરમા એટલો ઘૂસી જાય છે તીવ્ર રસ્તે કે એને સ્વ ભિન્ન જાણનાર તત્વ ભિન્ન છો એ વિષય રહેતો નથી એના વેદન. એટલે મોક્ષ માર્ગ સાધક છે અને સંસાર ખેદ મટવો સાધ્ય છે. મોક્ષ માર્ગ સાધક છે ફરીને લે છે અને મોક્ષ સાધ્ય છે. નાસ્તિથી સંસારનો ખેદ મટે છે, અસ્થિથી એને મોક્ષ સધાય છે. જે તત્વામૃતને પીએ છે એ મોક્ષને સાધે છે. જે મોક્ષ માર્ગમાં પ્રવેશ કરે છે તે અવશ્ય અવશ્ય મોક્ષને પામે છે. એક પણ એવો અપવાદ ન બને કે મોક્ષ માર્ગી થાય અને મોક્ષ ન મળે, એવો એક પણ અપવાદ બને નહીં. આટલો મોક્ષ સુલભ છે કે અહીંયા જો તું તત્વ પામી જાય એકવાર તો તારો મોક્ષ રજીસ્ટર થઈ ગયો, એડવાન્સ બુકિંગ. બીજે બધે તો બુકિંગ ફેલ જાય કે ન જાય, આ કુદરતના ઘરની ચીજ છે, આમાં બીજો ફેર પડતો નથી. બીજ ઉગી પૂનમ થયે છૂટકો, એ પૂર્ણ થવાનો થવાનો ને થવાનો જ. ધ્યાન સાધક છે અને મનોવિકાર વિલય થવો સાધ્ય છે. સ્વરૂપની એકાગ્રતા થાય અને જેમ જેમ જેટલા હદે એકાગ્રતા વધે તે પ્રકારમાં મનોવિકાર, એટલે વિકલ્પમાં ઉત્પન્ન થતો, મનથી ઉત્પન્ન થતો વિકાર વિલય પામે. અને ગુણસ્થાન અનુસાર તો એ વાત બહુ સ્પષ્ટ છે કે મોક્ષ માર્ગમાં આવ્યા પછી જેમ જેમ ધ્યાનની સ્થિતિ વધે છે અથવા એકાગ્રતાની સ્થિતિ વધે છે, એટલે સ્વરૂપ સ્થિરતાની દશા, તેમ તેમ તેને શુદ્ધિ વધે છે, શુદ્ધિ વધે છે તેમ તેમ અશુદ્ધિ ઉત્પન્ન થવાનું બંધ થાય છે. એટલે વિલય થઈ ગયો એમ કહેવામાં આવે છે. અશુદ્ધિ ઉત્પન્ન થવા થતી નથી, થતી જ નથી, પછી થાય એને નાશ કરવાનો તો પ્રશ્ન નથી, પણ થતી જ નથી એવી સ્થિતિ આવે છે. જેમ આર્ય માણસને માંસ ખાવાનો તો શું, પણ ચાખવાનો વિકલ્પ પણ આવતો નથી, અડવાનો પણ વિકલ્પ આવતો નથી, એટલો એ દૂર વૃત્તિથી જ વર્તે છે, તેમ સ્વરૂપ સ્થિરતા વાળાને એ વિકલ્પનો અભાવ છે. ત્યાગ નથી, ગ્રહણનો ત્યાગ થાય. કોઈ એવી એવી પ્રતિજ્ઞા આપણે ત્યાં લેવડાવવામાં આવે છે કે જિંદગીભર માંસ ન ખાવ, એવી કઈ પ્રતિજ્ઞા એ સ્વરૂપ સ્થિરતા એની ચીજ છે કે જેમ જેમ સ્વરૂપમાં પરિણતિ જામ થતી જાય છે, સ્થિર થતી જાય છે, મજબૂત થતી જાય છે, એક ધ્યાન છે. તેમ તેમ અહીંયા અનેક પ્રકારના ગુણસ્થાન અનુસાર આપોઆપ વિકલ્પની ઉત્પત્તિ થવી બંધ થાય છે. કેટલાક જે બુદ્ધિપૂર્વકના વિકલ્પો છે, બુદ્ધિપૂર્વકના આચરણના વિકલ્પો છે, એ સંબંધીનો વિકલ્પપૂર્વક પણ પહેલાં ત્યાગ કરવાનો વિકલ્પ આવે છે, એને એ ત્યાગની વિધિ બતાવે છે. મૂળમાં તો એની અંદરની પરિસ્થિતિ એવી ઉત્પન્ન થઈ છે સ્વરૂપ સ્થિરતાની કે એને એ પ્રકારના વિકલ્પની પછી ઉત્પત્તિ થતી નથી. પાંચમા ગુણસ્થાનથી એ વિશે શરૂ થઈ જાય છે. પાંચમું ગુણસ્થાન, છઠ્ઠું, સાતમું ગુણસ્થાન, પછી ઉપરના ગુણસ્થાનમાં વિકલ્પ નથી, પણ અંદરમાં સત્તામાં રહેલી યોગ્યતા પણ ખલાસ થાય છે. જેમ કે પાંચમા ગુણસ્થાનમાં મધ્યમમાં છઠ્ઠી પ્રતિમા લે ત્યારે એ અબ્રહ્મચર્યનો ત્યાગ કરે, બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લેવામાં આવે છે. અબ્રહ્મચર્યનો વિકલ્પ ત્યાંથી ખલાસ થાય, પણ યોગ્યતા નથી. બરોબર, મુનિને 9 વાર વિશુદ્ધ બ્રહ્મચર્ય પાળવાની શાસ્ત્ર આજ્ઞા છે, જીન આજ્ઞા છે, કેમ કે વેદ ઉભો છે. એ 9મા ગુણસ્થાને જાય છે તો 7મા, 8મા, 9મા સુધીમાં કોઈ વિકલ્પ નથી, પણ યોગ્યતા છે એનો નાશ 9મા થાય છે. એનો અર્થ શું થયો કે ધ્યાન સાધક છે એટલી તીવ્રતાથી, ઉગ્રતાથી, સ્વરૂપ સ્થિરતાથી એ સાધક છે અને મનોવિકાર વિલય થવો એ સાધ્ય છે.
બરોબર,
બુદ્ધિપૂર્વકનો મનોવિકાર વિલય થવો એ 5મા ગુણસ્થાનના મધ્યમ દશામાં ગઈ, 5મું મધ્યમ આવ્યું ત્યાં, જગન મધ્યમ ઉત્કર્ષ. અને અંદરની યોગ્યતા ગઈ ક્યારે, કે 9મા પણ ગુણસ્થાને ધ્યાનમાં પહોંચ્યો ત્યારે. એ ધ્યાનની સાથે સંબંધ આવે છે એમ અહીંયા કહેવું છે કે ધ્યાન સાધક છે અને મનોવિકાર વિલય થવો સાધ્ય છે. ધ્યાનાભ્યાસ સાધક છે, ધ્યાનની સિદ્ધિ થવી તે સાધ્ય છે. ધ્યાનાભ્યાસ એટલે આ યોગનો પ્રયોગ કરે છે એ વાત અહીંયા નથી. મોક્ષ માર્ગી જીવ પણ પોતાના સ્વરૂપને શ્રદ્ધા જ્ઞાનમાં જેણે ગ્રહણ કર્યું છે એ પણ સ્વરૂપ સ્થિરતાનો અભ્યાસ એટલે પુરુષાર્થ એને થાય છે, થાય છે ને કરે છે એમ કે છે, કરે છે ને થાય છે, ભાવ એક છે, શબ્દો જુદા જુદા છે. તો એને એ જે વારંવાર સ્વરૂપમાં સ્થિર રહેવાનો પ્રયત્ન, વારંવાર નો પ્રયત્ન એને અહીંયા અભ્યાસ કહે છે. જેમ ગોખે એને અભ્યાસ કહે છે ને, તો એમાં વારંવાર સ્મૃતિમાં લાવે એનો અભ્યાસ કહે છે. અહીંયા વારંવાર પ્રયત્ન ને અભ્યાસ કહે છે. ધ્યાનાભ્યાસમાં સ્વરૂપનું ગ્રહણ કરવાની મજબૂતા એવા આવે વારંવાર, જોર આવે વારંવાર, અંદરથી જોર આવ્યા કરે વારંવાર, આવો હું પ્રગટ પરમાત્મા છું એમ વારંવાર અંદરથી જોર આવે ભાવમાં. વિકલ્પ એવો એ જોર નથી, ભાવનું જોર એ જોર છે. વિકલ્પ હોય ન હોય એની સાથે કોઈ જોવાની જરૂર નથી, એની સામે જોવાની જરૂર નથી. હોય કે ન હોય શું વિચારીને કામ છે, જોર જોર કેવું હોય એ વિચારવું. જોરમાં જોર બીજું શું છે, ભાવનું જોર, ભાવનું જોર એને 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 પુરુષાર્થ કહે છે, એને બળ કહે છે. જે પુરુષાર્થ નો પર્યાય શું છે, એક આવેગ છે, દિશા એની અંતર્મુખ છે તો એને પુરુષાર્થ કહે છે, દિશા એની બહિર્મુખ છે તો એને અપુરુષાર્થ કહે છે. એક આવેગ છે, જોર છે. ધ્યાનાભ્યાસ સાધક છે, ધ્યાનની સિદ્ધિ થવી એટલે સ્વરૂપ સ્થિરતા વધવી તે સાધ્ય છે. જેમ અનુભવ માટે અનુભવનો પ્રયત્ન હોય છે, એમ ધ્યાન માટે સ્થિરતા માટે સ્થિરતાનો પ્રયત્ન છે. અનુભવ માટે વાંચન એમ નથી લીધું, અનુભવ માટે વિકલ્પ એમ નથી લીધું, અનુભવ માટે અનુભવનો અંદર પ્રયત્ન થાય છે તો એમ સ્થિરતા માટે સ્થિરતાનો પ્રયત્ન થાય છે. કાર્ય બીજું ને કારણ બીજું એમ એક જ લાઈન છે. સૂત્ર તાત્પર્ય સાધક છે અને શાસ્ત્ર તાત્પર્ય સાધ્ય છે. અથવા તો સૂત્ર તાત્પર્યમાં વિતરાગતા સાધક છે અને શાસ્ત્ર તાત્પર્યની પણ વિતરાગતા જ સાધક છે, સાધ્ય છે. બંનેમાં વિતરાગતા છે, તાત્પર્યમાં બીજું કાંઈ નથી. સૂત્ર તાત્પર્ય, સૂત્રનું તાત્પર્ય કોઈ વિદવત્તા નથી કે શાસ્ત્રનું તાત્પર્ય પણ કોઈ વિદવત્તા નથી. સૂત્ર પ્રમાણે અર્થ વિતરાગતા સધાય એવા દ્રષ્ટિકોણથી કરવો. એક પાછળ બોલાવી ગયો આ બતા, પાછળનો 45મા પાને નીચેનો છેલ્લો પેરેગ્રાફની એક લીટી છે, પહેલી લીટી છે કે શબ્દ સાધક છે અને અર્થ સાધ્ય છે, પણ એટલું એટલે થઈ અટકા નથી એ વાત કહેવા માટે. અર્થ સાધક છે અને જ્ઞાન રસ સાધ્ય છે. જ્ઞાન રસ કહો, આત્મરસ કહો કે વિતરાગ રસ કહો, અર્થ તો વિદ્વાન કરી જાણે,
બરોબર કરે તો,
બરોબર કરે તો પણ વિભાવના જોરમાં ઉભો રહીને કરેલો અર્થ છે એ સ્વભાવને નહીં સાધે. જ્ઞાનનો ઉઘાડ છે અને અર્થ કર્યો છે, પણ વિભાવના જોરમાં ઉભો રહીને કરેલો અર્થ છે એ સ્વભાવને નહીં સાધે. એ વિચારવાથી એટલે અહીંયા એ વાત એ છે ને, બિલકુલ નહીં, બિલકુલ નહીં. સૂત્ર પ્રમાણે અર્થ ન હોય એ કેવી રીતે કાયદો, ન્યાય બાર કહે છે, અર્થ કરે છે તો ન્યાયથી વિપરીત સ્થાપે છે. કહેવાનો મતલબ એ છે કે એક સૂત્ર, જે સૂત્ર છે એમાં પ્રકરણ અનુસાર આચાર્ય મહારાજ પૂછ્યું પછી પ્રકરણ અનુસાર એનો અર્થ અમુક પ્રકારે થવો સીધી સાદી વાત છે. ત્યાં કોઈ જ્ઞાની ને કોઈ બીજો એવો ન્યાય અંદર થી માથે આવ્યો અને એનું અર્થઘટન એ પ્રમાણે કર્યું. દોષ ગણવો કે ન ગણવો, ગણવો કે ન ગણવો, એ એના અધિકાર સમયસાર કળશ ટીકામાં આજે જયચંદજી પંડિતે અર્થ કર્યા છે, કળશ ટીકાના અર્થ કર્યા છે ને જયચંદજી પંડિતે. તો એ અચ્છા વિદ્વાન હતા, બહુ સારા વિદ્વાન હતા અને અડીને અર્થ કર્યા છે શબ્દને અડીને. અને રાજમલજીએ એ સંસ્કૃત શબ્દના વ્યુત્પત્તિ અર્થ પ્રમાણે કે સંસ્કૃત શબ્દના શબ્દકોષ પ્રમાણે અર્થ નથી કર્યા, પણ અધ્યાત્મ પ્રધાનતાથી અનેક જગ્યાએ અર્થ કર્યા છે. એનો દોષ એમને નથી. દોષ કોને કહેવો અને ગુણ કોને કહેવો એ વિચારી કે આત્માને દોષ થાય તે દોષ છે ને આત્માને ગુણ થાય તે ગુણ છે. હવે જો જે અર્થથી આત્માને ગુણ થાય, જ્ઞાન રસ ઉપજે, વિતરાગ રસ ઉપજે, એને દોષ કેવી રીતે સ્થપાય આપણી સમજમાં તો નથી આવતી. એવા વિદ્વાનોની સમજમાં ભલે આવતું હોય કે અહીં અર્થ ખોટો કર્યો માટે જ્ઞાનીનો દોષ છે, પણ એ વાત આપણી સમજમાં નથી. વિવાદાસ્પદ પ્રકરણ છે. આ વખતે કાઠો પથમાં પરિસરમાં એ વિષય કુદરતી વાંચનમાં સામે આવ્યો છે. એક સત્તામાં બીજી સત્તા નથી, એક વસ્તુની બીજી સત્તા નથી, કારણ કે બંનેના પ્રદેશો ભિન્ન હોવાથી તેમને એક સત્તાની અનુપત્તિ છે. એ દ્રષ્ટાંત આપીને એમ કહ્યું કે જાણન ક્રિયામાં રાગની ક્રિયા નથી ને રાગની ક્રિયામાં જાણન ક્રિયા નથી, બંનેની સત્તા ભિન્ન છે. જો બંનેની સત્તા ભિન્ન ન હોય તો એકનો નાશ થતા બીજાનો નાશ થઈ જાય, પણ રાગનો નાશ થાય છે, રાગની સત્તા વિલય પામે છે, જ્ઞાનની સત્તા ઉભી રહે છે. એ સ્પષ્ટ કરે છે કે બંનેની સત્તા ભિન્ન છે. અને એ વાત એમણે જયચંદજીએ ભાવાર્થમાં લીધી કે ઉપયોગ તો ચૈતન્યનું પરિણમન હોવાથી જ્ઞાન સ્વરૂપ છે, અને ક્રોધાદિ ભાવ કર્મ, જ્ઞાનાવરણ આદિ દ્રવ્ય કર્મ, શરીરાદિ નો કર્મ એ બધા ભૂતગળ દ્રવ્યના પરિણામ હોવાથી જડ છે. દ્રવ્ય કર્મ ભાવ, દ્રવ્ય કર્મ નો કર્મ તો ઠીક છે, ભાવ કર્મ લીધું છે, ભૂતગળ દ્રવ્યના પરિણામ હોવાથી જડ છે તેમને, અને જ્ઞાનને પ્રદેશ ભેદ હોવાથી અત્યંત ભિન્ન છે. છે કે નહીં શાસ્ત્રમાં? શાસ્ત્રમાં નથી એમ કેમ કહેવાય? પ્રદેશ ભિન્ન છે, પ્રદેશ ભેદ છે, પ્રદેશ ભેદ છે કે ભિન્ન છે? ભેદ છે એટલે જુદા છે, ભિન્ન છે એટલે જુદા છે, એમાં બીજો પહેલો જ નથી. હવે આજે વિચારવાનું વિશે 181 પાસે અધિકાર કે અહીંયા પ્રદેશ ભિન્નતાની વાત ચાલી છે એ દ્રવ્યાનુયોગ અનુસાર નથી. બે પદ્ધતિ છે, ચારે અનુયોગમાં બે પદ્ધતિ છે, એક આગમ પદ્ધતિ અને એક અધ્યાત્મ પદ્ધતિ. કથનની અંદર બે પદ્ધતિથી કથન ચાલ્યા છે, એક આગમ પદ્ધતિથી અને એક અધ્યાત્મ. તો આ અધ્યાત્મ પદ્ધતિનો વિષય ચાલે છે કે જેમાં ભાવ કર્મને જડ કહીએ છીએ. દ્રવ્યાનુયોગના આગમમાં ભાવ કર્મ જડ નથી, ચૈતન્ય વિકાર છે ને ચૈતન્યનો પર્યાય છે, નિશ્ચયથી ચૈતન્યનો પર્યાય છે, જીવનો રાગ એ નિશ્ચયથી ચૈતન્ય નો જાય છે, એટલે એને અશુદ્ધ નિશ્ચય નહીં નો વિષય કીધો છે. વ્યવહારની શબ્દ તો ત્યાં નથી વાપર્યો છે, વ્યવહાર નહીં નો વિષય, પણ એ અશુદ્ધ નિશ્ચય નહીં નો વિષય છે. નિશ્ચય નહીં નો વિષયમાં એ વાત લીધી છે, કેમ કે નિશ્ચયથી એ જીવનો કર્યા છે. અહીંયા એને જળ કયા, જે દ્રવ કર્મ ને જળ કયા, જે નો કર્મ ને જળ કયા, શરીર આદિ એમાં ભાવ કર્મ ને લીધા. આગુની પ્રકૃતિ નથી, અધ્યાત્મ. તો જ્યાં અધ્યાત્મની પદ્ધતિ હોય ત્યાં આગમની પદ્ધતિ તમે લ્યો તો એ તમારે દ્રષ્ટિકોણ અર્થ કરવાની પદ્ધતિ બરાબર નથી. એવું તો તમે ચરણાનુયોગમાં દ્રવ્યાનુયોગ નહીં લઈ શકો. ચરણાનુયોગમાં મુનિ જોઈને ચાલે છે, એરિયા સમિતિ છે, મુનિની એરિયા સમિતિ છે, ચારા નીચે જોઈને ચાલે છે. તો ત્યાં ત્યાં દ્રવ્યાનુયોગનો વાંધો પાડવો હોય તો પાડી શકાય, કે મુનિ પગને ચલાવી શકે છે ને, શરીરને ચલાવી શકે છે કે શરીરની ક્રિયા મુનિ કરી શકે છે. તો ચારા જોઈને પગ મૂકે ને પગ એવી રીતે મૂકે કે નીચે કોઈ જીવ જંતુ હોય તો એને પગ બીજી જગ્યાએ મૂકવો, એની હિંસા થાય એવી રીતે એના ઉપર પગ ન મૂકવો. આવી આજ્ઞા છે ને, જીન આજ્ઞા. તો પગ મૂકી શકે છે ને એ મુનિ ઈચ્છા પ્રમાણે, શરીર ચલાવી શકે છે ને. દ્રવ્યાનુયોગનો વાંધો પાડવો હોય તો ત્યાં પાડી શકાય, કે આ કર્ણાનુયોગ ને દ્રવ્યાનુયોગ નો વિરોધ ઉભો થાય છે એનો એવો જ વાંધો આ છે, દ્રવ્યાનુયોગ નો ને અધ્યાત્મ નો. તમારે દ્રવ્યાનુયોગ ના પ્રદેશ લેવા છે કે અધ્યાત્મ ની વાત લેવી છે? જ્યાં અધ્યાત્મ ની વાત ચાલે છે ત્યાં દ્રવ્યાનુયોગ નો વિષય શું કરવા વચ્ચે લે છે? બસ બે ના જુદા જુદા કહેવાની પદ્ધતિ ના વિષય સમજો તો ક્યાંય કોઈ જગ્યાએ અસમાધાન થવાનો પ્રસંગ નથી. બહુ ચોખ્ખી વાત છે, એકદમ સ્પષ્ટ. એ ખુલાસો કર્યો તો આપણે પરીક્ષણ પ્રશ્ન સમાજમાં બહુ પેચીદો બન્યો છે. નમસ્તો તો એવો પ્રશ્ન જાહેર સભામાં ન લઈએ, પણ આ શાસ્ત્રમાં સામે વિષય આવ્યો ને, જેથી ગાથા શરૂ કરી દીધી ખ્યાલ એ નહોતો કે આ વિષય સામે આવશે. આઠ દિવસ પછી જ ખ્યાલ આવ્યો, નવમે દિવસે કે આ વિષય અહીંયા સામે આવે છે, હવે શું કરવું. બે પાંચ મિનિટ બાકી હતી, એનું કીધું કાલ લઈશું. ત્યારે કહ્યું કે જેને જે પ્રશ્ન કરવો એ તૈયાર થઈને આવજો. હવે આ પ્રશ્ન વેચી દો છે ને, વિવાદાસ્પદ છે તો તૈયાર થઈને આવજો, આપણે ખુલાસો આપી દઈએ પછી પ્રશ્ન કરજો. એક પ્રશ્ન નથી આવ્યો, કેમ કે આ દ્રષ્ટિકોણથી વિચારતા પ્રદેશ ભિન્નત્વ લેવામાં વાંધો નથી, અને દ્રવ્યાનુયોગથી જો પ્રદેશ ભિન્નત્વ લ્યો તો ગ્રહિત વિચારનો દોષ થાય, વસ્તુનું સ્વરૂપ ખોટું પડે. જે વિકારના પ્રદેશો છે એ જ જ્ઞાનના પ્રદેશો છે, ને જે જ્ઞાનની પર્યાયના પ્રદેશો છે આત્માના તે જ એને વિકારના પ્રદેશો છે. કેમ ચારિત્ર ગુણ સર્વ પ્રદેશે પરિણમે છે, વિકારી કે અવિકારી પણે, અને જ્ઞાને સર્વ પ્રદેશે પરિણમે છે, વિપરીત કે અવિપરીત. એમાં કે આત્માના પ્રદેશો જુદા જુદા યોગથી જો ભિન્ન પ્રદેશ લ્યો તો એનો ગ્રહિત મિથ્યાત્મક પ્રસંગ આવે, વસ્તુના સ્વરૂપની જ કલ્પના થાય ખોટી. અધ્યાત્મથી વિચારો તો આત્માને ઈષ્ટ છે, ભિન્ન પડવામાં ઈષ્ટ છે, વિકારથી ભિન્ન પડવામાં ઈષ્ટ છે, એને વિતરાગતાની પ્રાપ્તિ થાય, એનો એ વિષય ઉલટો સુલટો થઈ જાય છે. એટલે અર્થઘટન કરવો એ ગુણ છે કે દોષ છે, બીજો અર્થઘટન કરવો એ ગુણ છે કે દોષ છે, એનો આધાર તાત્પર્ય ઉપર છે, અર્થઘટન ઉપર નથી. એવી ચર્ચા વિદ્વાન સાથે ચાલેલી પ્રવચન હતું, ગુરુદેવ પ્રવચન, પ્રવચન સાર, પ્રવચન સારમાં અહીંયા ઉત્પાદ વિધ્રુવનો આજે વિષય ચાલ્યો છે. અહીંયા ક્રમબદ્ધ પર્યાયનો વિષય ચાલ્યો છે, બીજો વિષય ચાલ્યો છે, અનેક પ્રકારનો અધ્યાત્મનો વિષય ચાલ્યો છે. ગુરુદેવ તો અધ્યાત્મ બહુ ચાલ્યું, અહીંયા તો એ વિષય નથી, વિષયાંતર થી ઈચ્છુક છે. એ રીતે અર્થઘટન કરવામાં, એ રીતે વિષયને સ્થાપવામાં જ્ઞાનીનો એ અધિકાર છે. કેમ અધિકાર મળ્યો હવે એ વિચારી લઈએ, કે એમને નિર્દોષ થવાની જે માર્ગ ને ઉપાય હાથમાં આવ્યો છે એ ઉપાયને પકડીને બધું ચાલે છે, પરિણામ સગુણો પરિણામ ચાલે છે. તત્વ વિષય જે કોઈ વિચારણા એમની ચાલે છે તત્વજ્ઞાનની, એમાં જે વિતરાગતાની પ્રાપ્તિનું જે પ્રયોજન છે એને વિટાઈને એ બધું ચાલે છે. એ વંટોળ એને વિટાઈને ચાલે છે. વિચારનો વંટોળ છે પણ પ્રયોજનની પકડ છે, એ બુદ્ધિ નિર્દોષ છે, સાંગોપાંગ નિર્દોષ છે. એમાં કોઈ વિદ્વાને કોઈ આવો અર્થ કર્યો એ ભૂલ છે. એ વિદવત્તાના અહમ સિવાય બીજું કાંઈ નથી. ત્યાં કઈ નહીં, વસ્તુના સ્વરૂપનું નિરૂપણ લેવું, વસ્તુના સ્વરૂપનો નિર્ણય તો કરવો પડશે. કે વસ્તુના સ્વરૂપનો નિર્ણય તમે કરો તો ગ્રહક્ષેત્રકાળ ભાવથી કેવી છે એ સ્વરૂપ નિર્ણય કર્યા વિના આગળ હાલવું છે કે કેવી રીતે હાલશે. જો એના દ્રવ્યક્ષેત્રકાળ ભાવથી નિર્ણય કરો તો પોતાનો રાગ પોતાના કારણે છે એમ એમાંથી ન્યાય ઉત્પન્ન થાય છે. અને અનાદિનો જીવ એમ કે છે કે મને આને રાગ કરાવ્યો, મને આને દ્વેષ કરાવ્યો, મને આને આમ કરાવ્યું, મને આને આમ કરાવ્યું, એ સંયોગ એવા ઉત્પન્ન થયા માટે મને આવો ભાવ છે. વાત તારી ખોટી છે, તારો દોષ તારે લીધે છે અને તારો દોષ બીજા કોઈ કારણે નથી, આનો ન્યાય છે. એ પણ એની અંદર દ્રવ્યનિયોગથી ન્યાય સંપન્ન થાય છે. પણ એ ન્યાય નીચેના સ્તરનો છે અને પ્રદેશ ભિન્નત્વ લે છે, એ ન્યાય ઊંચેના સ્તરનો અધ્યાત્મનો ન્યાય છે. તો કયા ન્યાયને પકડવો છે? વાત તો ભાઈ સમજી લીધી તમે, હવે કયા ન્યાયને પકડવો છે સમજ્યા પછી પ્રદેશ ભિન્નત્વ લો, એમાં કઈ વાંધો નથી. ઊંચા ન્યાયને ગ્રહણ કરવા અર્થે પણ પેલી વસ્તુના સ્વરૂપને ખોટું ઠરાવીને નહીં, શું અધ્યાત્મ આત્મા નહીં આવે પાછું, ન્યાય ઊંચો હશે. ભાઈ વસ્તુના સ્વરૂપને ખોટું ઠરાવવા જતા તો અધ્યાત્મ ચાલી જશે, અધ્યાત્મ નહીં આવે. સ્વરૂપનું ભૂલ જ્ઞાનમાં નથી થતી, સરોક્ષમની ભૂલ નથી, એ તો વસ્તુના સ્વરૂપને ઊંધું સમજે છે. ત્યાં ક્ષોભશમની માત્ર ભૂલ નથી, પ્રયોજનની પણ ભૂલ છે. કેમ કે બે પદાર્થની ભિન્નતા જ નહીં રહી ત્યાં, એટલે માત્ર ક્ષોભશમની ભૂલ નથી, પ્રયોજનની પણ ભૂલ છે. એટલે તો ગ્રહિત મિથ્યા સદાય છે, અગ્રહિતમાંથી ગ્રહિતને સાધે છે બુદ્ધિપૂર્વક. એટલી ક્ષોભશમની ભૂલ ન લેવાય, પ્રયોજનની પણ ભૂલ છે. બે નો સુમેળ હોય તો ચાલે, બંને નો સુમેળ. આગમ પદ્ધતિમાં છબડો કરે અને અધ્યાત્મ પદ્ધતિની મુખ્યતા કરવા જાય, નહીં થાય. અધ્યાત્મનો વ્યામોહ થશે, એક નવો નવી કલ્પના અધ્યાત્મ ઉભી થશે. અધ્યાત્મ નહીં હાથ શક્તિ બને, નીચેનો ન્યાય હાથમાં આવતો નથી ને ઉપરનો ન્યાય હું પકડીને એમ કહું મારી પાસે તો હીરા ને જવેરાત છે, પણ જો હારું લેવાની તેવડ નથી, લોઢું લેવાની તેવડ નથી, તારા જવેરાત લાવ્યો ક્યાંથી? તો દ્રવ્યાનું યોગ આગમ પદ્ધતિ શીખી લે ને અધ્યાત્મનો ન્યાય આવે ત્યાં એ પકડ કરે કે નહીં આમાં તો દ્રવ્યાનું યોગ તૂટી જાય છે, તો તારા હાથમાં અધ્યાત્મ નહીં આવે. પકડ દ્રવ્યાનું યોગ નહીં એટલો પકડી શું કરવાનો હતો? તત્વજ્ઞાન વિષય એટલે કઈ બધી સિદ્ધિ થઈ ગઈ, કાર્ય સિદ્ધિ થઈ ગઈ, પ્રયોજન સિદ્ધિ થઈ ગઈ, એ વસ્તુ નથી. સમજાણા પછી પણ એને અંતર સ્વરૂપ ઉપર જોર આપવું જોઈએ, એનું નામ અધ્યાત્મ, એનું વલણ આવવું જોઈએ, એનું જોર આવવું જોઈએ. એ તદ્દન જુદો સેક્ટર છે, જુદો જુદો આખો વિભાગ જુદો છે, ડિવિઝન જુદું છે, એમાં આવવું પડે છે. એટલું જાણે કામ ના આવે એવું તો વાંચા જ્ઞાન ઘણા નથી જાય છે, હજારો નથી જાય છે, એટલું નથી જાય.
એટલું બધું જનરલાઇઝ કર્યું છે કે બધા એમ જ સમજે છે કે જ્યાં જ્યાં યોગ્ય છે ત્યાં ત્યાં જ અમે એ જ પ્રમાણે સમજીએ છીએ. એટલે એ બધું ગણબડ લઈએ છે. આમાંથી ચાલી ગયું સૂત્ર તાત્પર્ય અને શાસ્ત્ર તાત્પર્ય. એ સૂત્ર તાત્પર્ય પણ વિતરાગતા છે અને શાસ્ત્ર તાત્પર્ય પણ વિતરાગતા છે. અને વિતરાગતાથી જ વિતરાગતા સદાય છે, રાગથી વિતરાગતા સદાથી નથી. એનો સિદ્ધાંત છે. નિયમ સાધક છે અને નિશ્ચય પદને પામવું તે સાધી છે. નિયમ તે સાધક છે. નિયમ એટલે અહીંયા મર્યાદા. નિશ્ચય પદને પામવા યોગ્ય જે કાંઈ ભાવોની મર્યાદા છે તે સાધક છે. અને નિશ્ચય પદને પામવું તે સાધ્ય છે. એ નિયમ છે. એ નિયમ લઈએ તો પાત્રતા એ મુખ્ય નિયમ બનવા છે. શાસ્ત્ર જ્ઞાન ઓછું હોય, તત્વજ્ઞાન ઓછું વધારે હોય એનો નિયમ નથી. પાત્રતાનો તો નિયમ જ છે. જો નિશ્ચય પદને પામવું હોય તો એને અનુરૂપ પાત્રતા આવ્યા વિના કદી પણ નિશ્ચય પદ પામતો નથી. પછી એની અંદર પેટા નિયમમાં બધી અનેક વાતો આવે કે જેમ કે પર્યાય અપેક્ષાએ લઈએ તો પરિપૂર્ણ નિર્દોષતાનું જેને પોતાનું અંતિમ ધ્યેય, અંતિમ આદર્શ, પોતાનું સ્થાન નક્કી કર્યું હોય એ નિયમ બધવા છે તો જ એને શરૂઆત થાય નિશ્ચય પદ પામવા અંગે. નહીંતર નિશ્ચય પદ પામવા અંગે કોઈ શરૂઆત થતી નથી. એ નિયમ છે. એ બહુ જનરલ વાત કરી છે. એના પેટા નિયમોની અનેક પ્રકાર છે. એ બધાનો સરવાળો એક ટૂંકામાં લઈ લઈએ તો એ બધાનો સરવાળો એક પાત્રતામાં સમાય જાય છે. એ વિના પાત્રતા આવે. પછી આગળ ચાલો એને તો એને પોતાના સ્વરૂપ પ્રાપ્તિની અત્યંત અત્યંત ભાવના એ નિયમ છે. નિશ્ચય પદ પામવા માટે નિશ્ચય પદની ભાવના, આત્મભાવના એનો નિયમ છે. એ ભાવનામાં અનુસાર એની લગ્નેને એની જેને કહીએ છટપટાટને શું કહે છે, છટપટી લાગવી. કોઈ છોકરો કે ઘડીક પછીની મારે અત્યારે જ જોઈએ, કજીઓ કરે તો શું કહે અત્યારે ને અત્યારે આપો તો કહે નહીં, ઘડીક પછી આપો તો કહે નહીં અત્યારે જ જોઈએ. એવી અંદર તાલાવેલી લાગે, તાલાવેલી છે ગુજરાતમાં. એ પરમ પોતાનું નિજ પરમાત્મ સ્વરૂપ છે. પોતાના પરમાત્માથી એને એટલું અત્યંત પ્રિય છે કે એનો વિરહ એને પૂછાતો નથી. એનાથી ભિન્ન અનુભવથી એને પૂછાતું નથી. નિયમની અંદર તો જે નિશ્ચય પદને પામવું છે એનો નિયમ છે. એના આનુષંગિક પરિણામ છે પૂર્વ ભૂમિકાના, એનો નિયમ છે. ત્યારે એ સાધક છે. પૂર્વ પર્યાય બનીને એમ કહે છે નિશ્ચય પદ પામવું તે સાધ્ય છે. નય પ્રમાણ નિક્ષેપ સાધક છે. ન્યાય સ્થાપના સાધ્ય છે. એ જરા
વિશેષ.